ભગવાનના ગુણાનુવાદની આટલી મોટી વાત કરવામાં તુલસીદાસજી કાછિયાને યાદ કરી નાખ્યો. લોકવાયકા એવી છે કે ભગવાન તુલસીદાસજી કાછિયાને કેમ યાદ કર્યો, કાછિયા એ ભગવાનને છેતરેલા. સાક બનિક મની ગુણ ગણ જૈસે, તુલસીજી પોતાની જાતને સાક બની કાછિયામાં ખપાવી દીધી. હું તો આવો સામાન્ય છું અને ભગવાનની કથા એ તો ઝવેરા જ છે, એમાં તો અનેક રત્નો પડેલા છે પ્રસંગોના. હું એની કિંમત કેવી રીતે આંકી શકીશ? ભગવાનના એ ગુણાનુવાદનો જવેરાત મારાથી કેવી રીતે પારખી શકાશે? હું નાનો કાછિયો, બહુ તો ચાર બટાકા તોલી જાણું કે મને આવા જવેરાતના રત્નોની કિંમત ક્યાં જડવાની હતી, કેવી રીતે ખબર પડવાની હતી? તો તુલસીજીએ નમ્રતા બતાવી છે. હતા વિદ્વાન, કાશીના પંડિતોમાં એમની ગણતરી થતી. અને જો તુલસીદાસજીએ મનમાં સંકલ્પ કર્યો હોત ને તો માનસની રચના સંસ્કૃતમાં કરી શકવાની ક્ષમતા હતી એમની પાસે. પણ તુલસીજીએ પ્રાકૃત એટલે લોકભાષાની અંદર એની રચના કરી અને એને કારણે 500 વર્ષે આજે માનસ ટકી રહ્યું છે. કેમ? લોકભોગ્ય ભાષા છે કે બધા જ એને વાંચી શકે, પાઠ કરી શકે. ભાગવતનો પાઠ કેટલા કરશે? ઉપનિષદનો પાઠ કેટલા જણ કરશે? સંસ્કૃત જાણતા હશે તો ગીતાનો પાઠ કરશે, સમજશે. પણ માનસની રચના તુલસીજીએ ક્ષમતા હોવા છતાં સંસ્કૃતમાં ન કરવાને બદલે લોકભોગ્ય લોકભાષામાં પ્રાકૃત ભાષાની અંદર એની રચના કરી. ભલે હું વિદ્વાન ના કહેવું, વિદવત્તા સંસ્કૃતમાં ઝલકે, પણ ભક્તિ અને પ્રેમ લોકભાષામાં ચમકે. આખો ગ્રંથ રચાઈ ગયો ત્યાર પછી બધા કાશીના વિદ્વાનોએ પરીક્ષણ કર્યું કે ભલો તુલસી, તમારું માનસ, તમારી રચના કોઈ વિષાદમાં નથી, સંસ્કૃત ભાષાની આગાડી. અને કે છે એનું પરીક્ષણ કરી લઈએ, ચાલો ભગવાન ભોળાનાથ એનું પરિણામ આપશે. બધાએ પોતપોતાના ગ્રંથો ભોળાનાથ વિશ્વનાથની આગળ મૂકી દીધા. તુલસીજીના માનસને છેક નીચે ગાલી દીધું. બધાની સાક્ષીમાં દરવાજાઓ બંધ થઈ ગયા. રાત્રે સવારે બધાની હાજરીની અંદર જ્યારે દ્વાર ખોલ્યા અને દર્શન કર્યા ત્યારે જોયું કે માનસ સૌથી ઉપર હતું, બીજા બધા જ ગ્રંથો નીચે હતા. વિશ્વનાથની સાક્ષીમાં સૌએ તુલસીદાસજીને સ્વીકારી લીધા કે તમે બહુ જ મોટા કવિ છો, ભક્ત કવિ છો. તો આટલી મોટી ક્ષમતા હોવા છતાંય, લોકમાન્યતા હોવા છતાંય તુલસીજી પોતાની જાતને કે સાક બનિક, હું તો બકાલુ શાકભાજી વેચવા વાળો છું અને આ ભગવાનના ચરિત્રના રત્નોની પરીક્ષણ હું ક્યાંથી ઓળખી શકું, ક્યાંથી થઈ શકવાનું હતું મારાથી? અને હું કેવી રીતે કહી શકું રત્નોની કિંમત મારાથી ન થઈ શકે? કારણ હું તો સામાન્ય એક માથે પોટલું લઈ અને શાકભાજી વેચવા વાળો છું. હું કોઈ મોટી પેઢી કે પેલું કે છે ને આજે શોરૂમ મોટો એવો લઈને બેઠેલો માણસ નથી, હું તો સામાન્ય સાધુ છું. ભગવાનના ગુણગાન ગાવા છે પણ મારી શક્તિ બહારની વસ્તુ છે, હું કેવી રીતે પાર ઉતરી શકીશ? સોમો સન કહી જાત, મારાથી કેવી રીતે કહી શકાય? બહુ મુશ્કેલ છે અને બહુ મોટું કામ છે, છતાંય ભગવાન જો મારી પર કૃપા કરશે ને તો એ કામ પાર થઈ શકશે. સોમો સન કહી જાત ન કહેશે, કહત સાધુ મહિમા સકુચાઈ. હું પણ જો કવિઓ ભગવાન શેષ બ્રહ્મા શિવ મહેશ્વર વિષ્ણુ આ બધા જ જો ભગવાનના ગુણાનુવાદ કહેવા બેસે તો એ બધા પણ સંતોના મહિમાની વાત કરતા સંકોચ થાય. માનસની અંદર પણ કાગભૂસુંડીએ સંતોના ગુણો કેવા હોય એમ પ્રશ્ન કર્યો છે. નારદજીએ પણ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે સંતોના ગુણ કોને કેવા હોવા જોઈએ? સંતો કે ભગવાન અમે આપના મોઢે અમે સાંભળવા માંગીએ છીએ કે સાધુ કેવો હોય. કાગભૂસુંડી પાસે ગરુડજીએ સાંભળ્યું કે સંતનો સ્વભાવ કેવો હોય, એના ગુણો કેવા હોય. તો આ બધું જ સબરી આગળ પણ સબરીએ ગાડી પણ સબરીએ પૂછ્યું ભગવાન સંતોનો મહિમા શું છે, તો સબરી પાસે પણ સંતોનો મહિમા કઈ સંભળાયો છે. તો ભગવાનના શ્રીમુખથી સંતોનો મહિમા, તે છતાંય ભગવાન કહે છે કે એનો પાર ન આવે. સંતોનો મહિમા અનંત છે. તો તુલસી કે આ બધા જ ગાવા બેસે છતાં એનો પાર ન પામી શકાય, તો કહે છે સો કહત સાધુ મહિમા, એમને સંકોચ થાય. ભગવાન કે હું વધારે શું કહું, સંતોનો મહિમા ખૂબ છે. જો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી કવિઓ એ પણ થાકતા હોય ભગવાનના ગુણાનુવાદનો, સંત ગુણનો પાર ન પામી શકતા હોય તો હું કેવી રીતે કહી શકું? એટલે આ બધાની આગળ હું તો બહુ નાનો છું, નાનો સરખો સાધુ છું. તો એવા ભાવથી તુલસીજીએ આ વાતને કહેતા કહ્યું કે મને આપ સૌ બંદવ સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કોઈ. સંત મહિમા તુલસીજી ગાઈ રહ્યા છે અને તુલસીજી સંત મહિમાની અંદર છેલ્લે કહી દીધું બંદવ સંત. બસ એ સંત જીવનને, એ સંતની પરંપરાને મારા મન મારા વંદન મારા પ્રણામ બંદવ સંત. તુલસીજી જેવા પણ એક નાનામાં નાના સાધુને પણ વંદના કરી લે છે. સાધુ છે ને, ભલે એનામાં અંદર સાધુતા જે હશે તે કઈ, પણ એક વાર તો કહી દે બંદવ સંત. પણ કેવા સંત? સમાન ચિત્ત, જેનું ચિત્ત બિલકુલ સંતુલન હોય. અને ગીતામાં આવીએ, ભગવાને ઘણા બધા ગુણો કયા છે? ભક્તના ગુણો લક્ષણો કયા? અને બીજા અધ્યાયની અંદર ભગવાને પણ ખૂબ સ્થિતપ્રજ્ઞના ગુણો કયા? 14મા અધ્યાયની અંદર પણ ગુણાતીતના વર્ણન કયા? આ બધાની અંદર ભગવાને જ્યાં ગુણ કયા ત્યાં એ બધાને અંદર સંત કેવા હોય એની વાત કરી દીધી. તો સમાન ચિત્તની અંદર ત્યાં આગળ કહી દીધું નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન માનાપમાનય સ્તુલ્ય સ્તુલ્ય મિત્રારિપક્ષયો. એને માન અપમાન સન્માન બધું જ સમાન હોય, એનામાં રાગ દ્વેષ હોય જ નહીં. તો એવા ભાવથી કહ્યું સમાન ચિત્ત, એનામાં કોઈ પણ જાતની મનની અંદર ઉદ્વેગ કે આવેગ ના હોય. લાભા લાભો જયા જયો માના અપમાનયો સ્તુલ્ય સ્તુલ્ય મિત્રા રિપક્ષયો. એને દ્વંદાત્મક જીવનથી એ પર હોય, દ્વંદ્વ હોય જ નહીં. જે છે એની અંદર એ પરિસ્થિતિની અંદર પોતાને સ્વસ્થ રાખે સમાન ચિત્ત, માન અને અપમાનમાં, લાભ અને હાનિમાં સમાન. અને જીવન અને મૃત્યુ આ બધાની અંદર, યશ અપયશ બધાની અંદર, કે મને યશ મળે તો શું અને અપયશ મળે તો શું, મને નુકસાન જાય કે લાભ થાય તો પણ એના પ્રત્યે કોઈ મને સદભાવથી માન આદર આપે તોય શું, અને મારું અપમાન કરે તોય પણ શું. સમાન ચિત્ત ત્રાજવું જ્ઞાન ધર્મવાળું ક્યારે કહેવાય? ધર્મવાળું ત્રાજવું ક્યારે કહેવાય? બંને પલ્લા સરખા હોય ત્યારે. તો એમ કહેવાય કે ભાઈ આ વેપારી નિષ્ઠાવાન છે, સાચો છે, ધર્માત્મા છે, કેમ કે સાચું તોલીને આપે છે, સમાન એની દાઢી સરખી હોય. તો સંતના જીવનને પણ ક્યારે પણ માન અપમાનથી કે લાભહાનિથી તોલે તો બરાબર જ નીકળે, સહેજ પણ વધે ઘટે નહીં. એટલે તુલસીજીએ એને સમાન ચિત્ત કહ્યું. સદભાવ કોઈને આવકારે તો પણ એના ભાવનો સ્વીકાર કરી લે, કોઈને અડધૂત કરી અને કાઢી મૂકે જા તો પણ પ્રેમથી ચાલી જાય. ભગવાન દત્તાત્રેય સ્વાનને ગુરુ તરીકે સ્વીકાર્યા છે, કે એને કોઈ બોલાવે કે આવ તો આનંદથી પૂંછડું હલાવતું આવે, અને હડે કહીને કાઢી મૂકે તો ચાલ્યું જાય, ફરી બોલાવે તો જ્યાં ગયું હોય ત્યાંથી પાછું આવે. સંત સમાન ચિત્ત.